શ્રી સમયસાર ગાથા 269 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 6.
પોતાને કરે છે એવું પોતે થયું હોવાનું માને છે. ક્રિયા જેનો ગર્ભ છે, કર્મ પરગ્રહનું કાર્ય, કર્મ જે કર્તૃત્વ રૂપ ક્રિયા છે એ જેનો ગર્ભ છે, એનો સર્વસ્વ છે. હિંસાદિના દોષાનો રાગ દ્વેષના ઉદયમય એવી ઘણાદિ ક્રિયાઓથી ભરેલા છે. ક્રિયાઓ સાથે આત્માનું તન્મયપણ હોવાની માન્યતા છે એને ક્રિયા કહે છે. જે રાગ દ્વેષની ક્રિયામાં છે, હું છું એવું જે તન્મય રૂપ ભાવ છે એને અહીંયા ક્રિયા કહેવામાં આવે છે. એકત્વના રાગ દ્વેષ રૂપ અધ્યવસિત પરિણામની ક્રિયાને અહીંયા ક્રિયા ગણવામાં આવે છે. એવા હિંસાના અધ્યવસાનથી પોતાને હિંસક કરે છે, એટલે કે સામે પ્રતિપક્ષમાં લઈ લેવું કે અહિંસાના અધ્યવસાનથી પોતાને અહિંસક કરે છે, હિંસાનો કરનારો કરે છે પોતે પોતાને, અથવા પોતાને અહિંસાનો કરનારો કરે છે પોતે, એવો પોતાને કરે છે, પોતાને બનાવે છે. તે જ કાળે પોતે આત્મા શુદ્ધ ચેતન ઘન હોવા છતાં પોતે પોતાને હિંસાની ક્રિયા કરનારો અથવા અહિંસાની ક્રિયા કરનારો પોતે પોતાને બનાવે કરે, અથવા એવો થયો હોવાનું પોતે માને છે. એ તો એક દ્રષ્ટાંત છે હિંસાનો. એ પ્રકારે અન્ય અધ્યવસ્થાનથી પોતાને અન્ય કરે છે, અન્ય અધ્યવસ્થાનોથી પોતાને, એટલે જે કોઈ બીજા અનેક પ્રકારના ભાવ ઉત્પન્ન થાય છે જે તે ભાવોમાં અધ્યવસિત થઈને પોતાને પોતાને અન્ય રૂપ કરે છે. આત્મા રૂપ પોતે હોવા છતાં પોતાને અન્ય રૂપ માને છે, અન્ય રૂપ કરે છે, એને અન્ય રૂપ કરે છે એમ કહ્યું છે. માને છે કે એવો થયો હોવાનું માને છે એને, એમ બીજી અપેક્ષાથી એમ પણ કહેવાય કે પોતે પોતાને એવો કર્યો, એવો બનાવ્યો, એવો થયું હોવાનું માન્યું, પણ ખરેખર આત્મા એવો થયો નથી. અહીંયા તો ગાથામાં એક વિશેષતા એ છે આપણી ગાથામાં કે જે જે પ્રકારના અધ્યવસાન થાય, એટલે કે જે જે પ્રકારના કર્મના ઉદયમાં જીવને ઉદયાશ્રિત ભાવ થાય, અથવા સ્થૂળ ચાર ગતિની જે ઉદયની પર્યાય છે તે રૂપ પોતે પોતાને કરે છે, પોતે પોતાને બનાવે છે, થયો હોવાનું માને છે. સંકેત એવો નીકળે છે કે જ્યારે જે તે પ્રકારનો ઉદય હોય તે ઉદયમાં તન્મય થઈને ભળી જવા જેવું નથી. એટલે કે સૌ પ્રકારના ઉદયમાં હું એક શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છું, જ્ઞાનમય છું, લાયક છું, એવું જે પોતાનું સ્વરૂપ છે એને સાવધાનીથી સંભાળવા જેવું છે. એનો એમ કે છે ને અજ્ઞાની આમ કરે છે તો એમ કરવા જેવું નથી. એમ એમાંથી તેવી જ રીતે જેવી રીતે હિંસા હિંસાના વિકલ્પમાં અધ્યવસિત થાય અને પોતાને હિંસક અહિંસક કરે છે એ આગળની ગાથાઓ અનુસાર તેવી રીતે હવે એમ કે ઉદયમાં આવતા નારકના અધ્યવસાનથી પોતાને નારકી કરે છે. આગળના આગળ ગાથાઓ એટલી કે મારું જીવાળું હિંસા હિંસા વગેરે શબ્દ વગેરે લઈ લા એમાં એ જે પ્રકારે એ પોતાને અધ્યક્ષિત કરે છે ભાવમાં, હવે તેવી જ રીતે નારકીનો ઉદય આવે છે, ઉદયમાં આવતા નારકના અધ્યાવસાનથી પોતાને નારકી કરે છે. જ્યારે એની નારકીની અવસ્થા બાહ્યમાં થાય છે, આત્માની થતી નથી, શરીરાદીની પર્યાયની યોગ્યતા ઉદય એ ઉદય એનો આવ્યો છે તો એ એમાં એને અધ્યવસાન થાય છે. એવો હું થઈ ગયો છું, હું નારકીમાં આવ્યો છું, આ બધા નારકી છે ને હું પણ એમાં એનો એક નારકી છું, જેમ આ બધા મનુષ્ય છે એ માયનો હું પણ એક મનુષ્ય છું, એમાં કઈ ફરક છે? એવી જ રીતે ઉદયમાં આવતા અધ્યવસાનથી પોતાને નારકી કરે છે, ઉદયમાં આવતા તિર્યંચના અધ્યવસાનથી પોતાને તિર્યંચ કરે છે, ઉદયમાં આવતા મનુષ્યના અધ્યવસાનથી પોતાને મનુષ્ય કરે છે, ઉદયમાં આવતા દેવના અધ્યવસાનથી પોતાને દેવ કરે છે. જ્યારે જ્યારે જે જે કર્મજન્ય પર્યાયના ઉદયમાં એ આવે છે ત્યારે તેઓ પોતે પોતાને કરે છે, તેઓ પોતે થયો હોવાનું માને છે કે હું તો આમ છું, હું તો માણસ છું, સિવાય હું કાંઈ નથી. ખરેખર તો એ આત્મા ત્યારે માણસ નથી, આત્મા તો જીવો નહીં તેવો અનાદિ અનંત એકરૂપ રહેતું તત્વ છે. એ સ્વરૂપમાં તો કદી ફેરફાર થતો નથી, પણ એ આખા સ્વરૂપને ભૂલી જઈને અથવા એ સ્વરૂપના અજ્ઞાનમાં એનું જ્ઞાન નથી, વેદન નથી, અનુભવ નથી, ત્યારે એ પોતાને મનુષ્ય થયો હોવા એ માને છે. ત્યારે જ્યારે જ્યારે એને ઉદય આવે છે ત્યારે ઉદયમાં એ ભૂલે છે. આમ તો સ્વાધ્યાય કરવાના કાળમાં એમ કે આત્મા દેવ નથી, આત્મા મનુષ્ય નથી, આત્મા ચિરિંચ નથી, આત્મા નારક નથી, આત્મા તો અનંત જ્ઞાનાદિ સ્વભાવ રૂપે એક આત્મા છે. પણ ક્યારે સ્વાધ્યાયમાં તો એમ જ આવે, પણ એમ ભૂલે વિચારે પણ ઉદયમાં ભળી જાય છે. આ એમ કે છે અધ્યવસાનને લઈને અધ્યવસિત થતો હોવાથી જેવો ઉદય છે એમાં એ ઉદય રૂપ પોતાને કરે છે. પોતે મનુષ્ય થયો હોવાનું માનીને મનુષ્યોચિત જેટલી સર્વ કોઈ ક્રિયા વ્યવહાર છે એ કરવા યોગ્ય છે, કર્તવ્ય છે એમ માનીને એ પ્રવર્તે.
જ્યારે બોલે છે કે હું મનુષ્ય નથી ત્યારે
ત્યારે પણ જ્યારે કહે છે ત્યારે પણ જૂઠ છે. કોઈ આત્મા માણસ રૂપ થઈ જાય એ જૂઠ છે. તો કાયમ એ મનુષ્ય જ રહે. એનું મનુષ્યપણું કદી ખલાસ થાય? જેમ આત્માનું આત્માપણું છે એ નિત છે, આત્મા રૂપે આત્મા સદાય છે, નિત છે. એ જ રીતે જો એ મનુષ્ય થઈ થયો હોય, મનુષ્ય થઈ જાય, નીકળી જાય, પણ એમ તો બંધો નથી. એની માન્યતા છે એટલે એને મનુષ્યપણું કાયમ રાખવું છે. હું તે મનુષ્ય થયો છે અને મનુષ્ય પણ ક્યારેય માર ન મટે, હું સદાય આમ નામ રહું, એવું એને રાખવું છે. પણ એમ તો થઈ શકતું નથી. એટલે એમ રાખવું એ માન્યતા જેવી જૂઠી છે એની. એવું મનુષ્ય પણ પોતે થયો, પોતાને થયું છે, હું મનુષ્ય થયો છું એ માનવું પણ એટલું જ એનું જૂઠું છે. એ કાંઈ થઈ શકે કે રહી શકે એમ છે. દુઃખ છે, જ્યાં જઈએ ત્યાં દુઃખ જ મળે છે. માટે હવે અહીંથી છૂટી જઈએ. પણ એમાં મનુષ્ય પણ છૂટી જઈએ અને બીજું કઈ થઈ જઈએ એવું એને નથી. એને એમ કે બીજે પણ હું ક્યાંક સારા સંયોગોમાં મનુષ્ય પણ રહીશ ને થઈશ એમ એને હોય. મનુષ્ય થઈને હું આત્મા થાવ એવું તો કઈ એને છે નહીં લક્ષ. આત્માનું તો લક્ષ થયા નથી. અહીંયા જે ઘણી પ્રતિકૂળ છે, પ્રતિકૂળતા છે, એના કરતા હું કેટલાક સારા સંયોગમાં જાઉં.
સંયોગમાં જો હું ચાલવા તો સંયોગ કીધીને પદાર્થ હતી.
આ એ સંયોગથી અભિન્ન છો એમ માનીને એમાં જાઉં એમ એને. સંયોગથી ભિન્ન છો એમ નહીં, સંયોગથી અભિન્ન છો એમ માનીને બીજા સારા સંયોગમાં હું જાઉં. કેમ કે સારા સંયોગથી મને સુખ છે ને, એમાં એને ભિન્ન ક્યાં માન્યો છે? પ્રતિકૂળ સંયોગથી મને દુઃખ છે અને અનુકૂળ સંયોગથી મને સુખ છે. એટલે પ્રતિકૂળ સંયોગથી તો અહીંયા પણ જે વઠવા માંગે છે ત્યાં પણ એને સંયોગથી અભિન્નતા જ કરી, અને જે પ્રતિકૂળ અનુકૂળ સંયોગમાં એ જવા ચાહે છે ત્યાં પણ એને સંયોગથી અભિન્નતા જ કરી. જે પ્રતિકૂળ સંયોગથી એ છૂટવા માંગે છે એ પ્રતિકૂળતાને લઈને મને દુઃખ છે, એ સંયોગ સંબંધીની અભિન્નતાનો ભાવ સૂચવે છે. ભિન્નતાનો ભાવ એમાં રહેતો નથી. સ્મશાનમાં જાય છે, જોવે છે કે આ દેહ ને લાકડા ઉપર, ખડકેલા લાકડા ઉપર મૂક્યો, વળી એના ઉપર પણ પાછા બીજા લાકડા ખડક્યા, અને ચારે બાજુથી સરખી રીતે સળગે કાચું રે નહીં છે. એવી રીતે એને બરાબર આગ લાગવી જોઈએ. ક્યાં ખબર નથી કે આ બે હાથમાં ભૂમ છે, બધાને ખબર પડે છે. જેટલા હાથો આવે છે, જેટલા ત્યાં ઉપસ્થિત હોય છે એ બધાને ખબર પડે છે કે આમાં આત્મા નથી ને. એટલે આ ખોળિયાને હવે બાળી દેવું જોઈએ, નહીંતર એમાંથી દુર્ગંધ આવી વગેરે એટલી વિકૃતિ થશે કે આજુબાજુમાં ક્યાંય રહી શકાશે નહીં. એ બધું આગળ પાછળનો ખ્યાલ છે કે બે ભિન્ન છે એવી સામાન્ય સમજણ તો ત્યાં થાય છે. એવી સામાન્ય સમજણ દેહ ને આત્મા ભિન્ન છે, એકબીજાનું એકબીજા કાંઈ કરતા નથી, કોઈને કોઈને લઈને સુખ દુઃખ નથી એ વગેરે કોઈ ચિંતામાં માહિતી મળે છે, પણ એથી કઈ કારસિદ્ધિ થતી એની સાથે પ્રયોજન જો જોડાઈ જાય, એવા જાણપણા સાથે જો પ્રયોજન જોડાયેલું હોય તો એ જ્ઞાન ઘણું ઊંડું જાય છે. ઊંડું જાય છે એટલે એનું કોઈ કાર્યકારી પણ ઉત્પન્ન થાય છે. એટલે જ્યારે જ્યારે ઉદયમાં આવતા પ્રસંગોમાં અહીં તો વારંવાર એ વાત થઈ ગઈ, જ્યારે જ્યારે જીવને પોતાને ઉદયમાં આવતા કર્મના પ્રસંગો એ પ્રસંગોમાં એનાથી હું ભિન્ન છું એનું જ્ઞાન પ્રયોજન સાથે કાંઈ પણ કામ કરવાનું શરૂ કરે છે, એવું જો ઉદયમાં આવતા પ્રસંગોમાં કામ કરવાનું જ્ઞાન શરૂ ન કરે ઉદયના કાળમાં પાછળથી ડાપણ કરે નહીં કામાં કહે છે ને, રાંડ્યા પછીનું ડાપણ બધું નકામું છે. આ દવા પીઓ તો ઠીક હતી ને આ દવા પીઓ તો ઠીક હતી હવે કામ આવે એમ છે. ઉદયમાં આવતા ઉદયના કાળમાં અહીંયા બહુ વજન છે, જ્યારે એને ઉદય છે ત્યારે એ ઉદયથી ભિન્ન છે એવું જો એનું સમજણરૂપ જ્ઞાન કામ કરતું થાય તો એ ઉદયમાં એનો ઉત્સાહ ક્રિયા જેનો ગર્ભ છે એવી ક્રિયાનો ઉત્સાહ એને કદી રહે નહીં. ઉત્સાહ એટલે રસ છે એમ કહેવાય છે, એ ક્રિયાનો રસ એનો ખલાસ. જો એને ક્રિયાનો રસ એ રીતે વસ્તુના સ્વરૂપ જ્ઞાનને અનુસરીને મળવો પડે તો એના જ્ઞાનમાં એને આત્મા જેવો કહેવા માગે છે એવો આત્મા સહેજે પ્રતિભાસિક પણ એ વસ્તુના સ્વરૂપ જ્ઞાનને અનુસરીને ઉદયમાં પોતાની સમજણને પણ લાગુ કરતો નથી. પછી એમ કે સમજાય છે પણ પરિણામ આવતો નથી. અમારે તો પરિણામ આવે એ અમારી ઈચ્છા છે, ભલે સમજાણો પરિણામ આવશે ક્યાંથી, કઈ અધરથી આવશે એને જે સમજણ છે એનો કોઈ અમલ કરવાનો છે કે નહીં, કે એમને સમજણ એટલે સમજણ થઈ ગયું. ઉદયમાં આવતા એક જ્ઞાન માં આવતા બે વાત વિશે એ વાતે પણ ઘણી સરસ. ઉદયમાં આવતા સુખ આદિ પુણ્યના અધ્યવસાનથી પોતાને પુણ્યરૂપ કરે છે ત્યારે ચેતતો નથી એમ કહે છે. કોઈ પુણ્યનો ઉદય આવતા એને સુખ થયું, સુખી થયો હોવાનું માનવાય, વાસ્તવિકતા એ કાંઈ એ સુખ છે નહીં, સુખની ગંધ પણ એમાં નથી. જે આત્માનું સુખ છે એની તો ગંધ પણ એમાં નથી. પણ એનાથી ભિન્ન કોઈ આત્મા હું છું, જ્ઞાન હોય છું, જાણનાર જુદો છે ને આ પુણ્યાદિનો વિકલ્પથી ઉદયમાં જે કાંઈ વિચાર આવે છે એ જુદી ચીજ છે. એવો એ ભેદ જ્ઞાનનો પ્રયાસ વસ્તુના સ્વરૂપની ભિન્નતાને બંનેની ભિન્નતાને જાણીને કરતો નથી. ક્યારે કરતો નથી? ઉદયમાં આવે છે ત્યારે. સ્વાધ્યાય કરે છે ત્યારે નહીં, એ વાત નથી. સ્વાધ્યાય કરો છો ત્યારે તમે વિકલ્પ કરો છો ને બરાબર તમારો પ્રયત્ન, એવી વાત નહીં. ઉદયમાં આવે છે ત્યારે એ પ્રયત્ન કરવામાં આવે છે, બસ એટલી વાત છે. તો એ ઉદયથી ભિન્નતાનો જે પ્રયત્ન છે એનું ફળ આવવાનો સંભવ છે, નહીંતર એ સમજણ અધર રહેશે. અને ઉદય જ્યારે જ્યારે જે જે પ્રકારનો ઉદય આવશે એમાં એ તન્મય થયા વિના એકાકાર થઈને પ્રણમે છે પછી નવરો થાય ને શાસ્ત્ર હાથ માલી અને સ્વાધ્યાય કરે, એ શાસ્ત્ર સ્વાધ્યાય કઈ એના કામની રહેતી, એ બધો વ્યર્થ પ્રયાસ છે, એમાં વાસ્તવિકતા રહેતી. એમ જ છે, એક વાત એવી છે, અહિયાની જેટલી વાત કરી છે બધી અનુભવપૂર્ણ છે. ખરેખર તો શાસ્ત્ર જ એનું નામ છે. શાસ્ત્ર એમ કહેતા એનો અર્થ અભેદપણે જ્ઞાનમાં એમ હોવો જોઈએ કે અનુભવ્યું એ અનુભવની કથની કરી, એને શાસ્ત્ર કહેવામાં આવ્યું. એટલે એમણે તો અનુભવની જ રજૂઆત કરી છે, એમણે કોઈ વ્યાખ્યા માત્ર કરી છે. અને એ બધી વ્યાખ્યાઓ આપણે શીખી લઈએ તો આપણને શાસ્ત્ર જ્ઞાન થયું, અને એ શાસ્ત્ર જ્ઞાન થયું એટલે હવે એમાંથી હળવે હળવે ક્યારેક સમય દર્શન અને આત્મજ્ઞાન થશે. એ બધી ભ્રમણા છે, એમાંથી કદી સમ્યક ફળ આવતો નથી. એટલી વાત એવી છે, હૃદયમાં આવતા સુખાદી પુણ્યના જળ શાંતિ પોતાને પુણ્યરૂપ કરે છે, અને ઉદયમાં આવતા દુઃખાદી પાપના જળ શાંતિ પોતાને પાપરૂપ કરે છે. એમ માને છે પાપના ઉદયમાં કે અરે રે, અમને આવા આકરા ઉદય આવ્યા, અમે ક્યાં પાપ કર્યા હશે કે અમને આવા આકરા ઉદય આવ્યા, એમ કરે. કાંઈ નહોતું એમાંથી આટલી મુશ્કેલી ઊભી થઈ, વળી બાકી હતું એમાંથી વળી આટલી મુશ્કેલી થઈ, વળી એમાં પછી આટલી મુશ્કેલી વધી, ભવમાંથી ભાલા ઉભા થાય છે, એટલે ઉગે છે. આપો આપ સ્વયં ખડ ઉગે છે ને, એને કાંઈ ખડ માટે કાંઈ બી વાવવા પડતા નથી, એમ આપોઆપ ભાલા ઉગ્યા ને અમને વાઈગા એમ કહે છે. પોતાને પાપરૂપ કરે છે, અરે અમે આવો પ્રતિકૂળતામાં દુઃખી 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 થઈ રહ્યા છીએ, એવી ઉપાધિમાં એ ઘેરાય છે. ક્યારેક સુખની ઉપાધિમાં ઘેરાય છે, ક્યારેક દુઃખની ઉપાધિમાં ઘેરાય છે, કોઈ તીવ્રપણે કોઈ મંદપણે, એ બધા એક સરખા છે. તીવ્રતા થાય તો ઘણું થઈ ગયું, મનતા હોય તો વાંધો નહીં, એમ છે નહીં. એ તો ઝીણોતા હોય ટીબી નો રોગ છે, એમાં કઈ સંતોષ રાખવા જેવું. એ રીતે પોતે સુખી દુઃખી ભાવ થયો હોવાનું અધ્યવસાનથી માને છે. અધ્યવસાનથી માને છે એટલે પોતાના અસલ સ્વરૂપને એ ભૂલીને માને છે, આખો એવો જ જાણે થઈ ગયો છે. એ એક પ્રકાર લીધો, જીવના પરિણામમાં અધ્યવસાન થવાના બે પ્રકાર છે, એમાંનો આ એક પ્રકાર છે. અનુકૂળ પ્રતિકૂળ સુખ દુઃખ અથવા ચાર ગતિ, અને ચાર ગતિને અનુસરીને થતા જેટલા કોઈ ભાવ પરિણામ વિકલ્પ, એ બધા અધ્યવસાયથી ઉદયમાં જે તે કાળે જે જે ઉદય હોય છે, કોઈ ઉદય સિવાયમાં તો કોઈ એક સમય પણ છે ત્યારે પોતે તેવો તેવો થયો હોવાનું માનીને જ પ્રવર્તે. એક વાત એ લીધી, વળી તેવી જ રીતે બીજી વાત કરે છે, જાણવામાં આવતો જે ધર્મ અર્થાત ધર્માસ્તિકા, તેના અધ્યવસાનથી પોતાને ધર્મરૂપ કરે છે. શાસ્ત્ર કોઈ શાસ્ત્ર પાઠી છે, શાસ્ત્રના પાઠમાં ધર્માસ્તિકાનું સ્વરૂપ કે સ્થિતિ પછી ગમન કરે છે જીવને, જી સ્થિતિપૂર્વક ગતિમાન થાય છે, કોઈ સ્થાનમાં સ્થિર હોય ત્યાંથી પછી ગતિ કરે, ત્યારે ધર્માસ્તિકા એમાં નિમિત્ત છે, એવું ધર્માસ્તિકાયનો એક અરૂપી દ્રવ્યનો વિશિષ્ટ ગુણ છે નિમિત્ત થવાનો, એવો સ્વભાવ છે. અને આખા લોકમાં એ અરૂપી દ્રવ્ય એક દ્રવ્ય વ્યાપેલું છે, એવું જે ધર્માસ્તિકાયનું જાણવું, પોતાનું જાણવું નહીં પણ માત્ર ધર્માસ્તિકાયનું જાણવું, એને હું જાણું છું. ધર્માસ્તિકાયનું મને આવું જ્ઞાન થયું કે છે કે એને પોતાને એને ધર્મરૂપ કર્યો, ધર્માસ્તિકાય રૂપ કર્યો, એવું અધ્યસાન છે આચાર્ય એમ કહ્યું. કેમ એમ કહ્યું કે ત્યાં પણ ખરેખર એ કર્મના ઉદયને અનુસર્યો છે, ત્યાં એ જ્ઞાનને અનુસર્યો નથી. આમ આપણે દ્રષ્ટા છે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય, બીજા જીવ અને અજીવ, બીજા અજીવમાં ખુદગળ આકાશ કાળ એ બધા આવી ગયા, અને એના દ્રવ્યગુણ પર્યાયને જાણવાના બધા પડખા, જીવના પણ દ્રવ્યગુણ પર્યાયને જાણવાના બધા પડખા, એ બધાના જ્ઞાનને એ સંબંધીનું જાણવું છે પણ જ્ઞાનને જ્ઞાનનું જાણવું વિધનું રહેતું નથી. ત્યાં એ અધ્યવસિત થઈને ઉદયને અનુસરે છે, એને જ્ઞાન થાય છે એમ અહીંયા કહેતા જાણવામાં આવતા એમ લે છે, છતાં જ્ઞાન થાય છે એમ નથી કહેતા. એ ધર્મરૂપ પોતાને અધ્યવસિત કરે છે, ધર્માસ્તિકાય રૂપ પોતાને અધ્યવસિત કરે છે એમ કહે છે. શબ્દ એમ વાપરો છે કે જાણવામાં આવતા પણ એને જ્ઞાન થાય છે એમ અહીંયા કહેતા ખરેખર જ્ઞાન થાય છે પણ અધ્યવસિત થાય છે ત્યારે જ્ઞાન થાય છે એવો એને અનુભવ રહેતો નથી. એને એવો અનુભવ થાય છે કે હું એ રૂપે થઈ ગયો છું. કેવી રીતે અહીંયા સ્વાધ્યાય થાય છે ત્યારે કોઈ ઘોંઘાટ અવાજ થાય ડિસ્ટર્બ થયો ને, હે તો એ તો ખરેખર જણાયું છે જ્ઞાનમાં, પણ એ અહીંયા નીડ્યું છે એમ એને ભાષે છે. બસ અહીંયા એ આવી ગયું, એ ક્યાં રહ્યો નહીં. જે ક્રિયા ત્યાં થઈ છે એ ત્યાં નથી થઈ પણ ખરેખર તો અહીંયા આવી ગઈ છે અને આત્મામાં આવી ગઈ એમ એને લખ્યું. ખરેખર તો જ્ઞાનમાં જણાયું છે પણ એને એ ખબર રહેતી નથી. બે પ્રકારે અધ્યવસાન થાય છે એનો અર્થ એમ કહે છે. એક તો ઉદયમાં રાગ દ્વેષ આદિ ભાવથી કશાય રંજિત પરિણામથી તન્મય થઈને પરિણમે છે, એક પ્રકાર અધ્યવસાનનો છે. બીજો એક એવો પ્રકાર અધ્યવસાનનો છે કે જેમાં શાસ્ત્રના વાંચનારાઓએ ચેતવા જેવું છે, એમ આચાર્યજી બીજી લાલ બત્તી અહીંયા મૂકી છે કે શાસ્ત્રમાં છ દ્રવ્યનું સ્વરૂપ આવશે, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય છ દ્રવ્યો વગેરે, જીવ અજીવ બીજા, અને એને ઓળખવા સંબંધીના અનેક પ્રકારના ભેદ પ્રભેદો પણ આવશે, એ તો એને ઓળખાવવા માટે છે. ત્યારે જાણવામાં એ જાણવામાં આવે છે, એ જણાયું, એનું જ્ઞાન થયું, એ ન્યાય સમજાણો, એ પડખું સમજાણું, એનું સ્વરૂપ સમજાણું એમ જ્યાં સુધી રહે છે, અને જ્ઞાનમાં જ્ઞાનનું પોતાનું અનુભવરૂપ પોતાનું સ્વરૂપ સમજાતું નથી અનુભવ રૂપે, ત્યારે પણ એ જીવને શાસ્ત્ર સ્વાધ્યાય કરતા પણ અધ્યવસાય થાય છે. કેવો અધ્યવસાય થાય છે કે ઉદયમાં આવીને જેમ પુણ્ય પાપ સુખ દુઃખ આદિના અધ્યવસાય થાય છે તેવી જ રીતે આ ઉદયમાં આવીને અધ્યવસાય થાય છે. એમાં એ અધ્યવસાયમાં અને આ અધ્યવસાયમાં અને એના ફળમાં અને આના ફળમાં કાંઈ ફરક રહેતો બેને એક કક્ષામાં મૂકો. વિશિષ્ટ વાત એ કરી કે જેમ ઉદયમાં આવતા પોતે હિંસક થાય છે, ઉદયમાં આવતા એ પુણ્યમાન પાપી થાય છે, એમ જાણવામાં આવતા જે શાસ્ત્રાદિના વિષયો એમાં પણ એને જાણું છું એમ જ્યાં સુધી રહે છે ત્યારે એને અધ્યવસાય થાય છે. એ અધ્યવસાય તરીકે તો બધા સામાન્ય એમાં આ અધ્યવસાય સારો છે. શાસ્ત્ર વાંચું છું એટલે શાસ્ત્ર વાંચવાનો અધ્યવસાય સારો છે. સંસારના અધ્યવસાયથી આ સારો અધ્યવસાય કરવામાં વાંધો નથી એવી ભ્રમણામાં રહેવા જોઈએ એમ કહ્યું. મારી બરાબરીમાં કોઈ આવી શકે હું એનો ખ્યાલ આવે છે ત્યાં સુધી અભ્યો થાય છે. પોતાનો એને ખ્યાલ આવો એ વાત ને ચાલે. મુદ્દો તો એજન્ડા ઉપર એ છે એનો જીવને ખ્યાલ આવે છે. એમ લીધું ને કે જાણવામાં આવતા અધર્મના એટલે અધર્માસ્તિકાયના અધ્યવસાનથી પોતાને અધર્મરૂપ કરે છે. જાણવામાં આવતા અન્ય જીવના અધ્યવસાનથી પોતાને અન્ય જીવરૂપ કરે છે. અગિયાર અંગનો પાઠી આવો છે, દ્રવલિંગી આવો છે, મિથ્યા દ્રષ્ટિ આવો છે, બીજો કોઈ એ બધો પોતાને એ સમજીના અધ્યવસાન રૂપ પોતાને કરે છે. જાણવામાં આવતા પૂતગળના અધ્યવસાનથી પોતાને પૂતગળ રૂપ કરે છે. જાણવામાં આવતા લોકાકાશના અધ્યવસાનથી પોતાને લોકાકાશ રૂપ કરે. લોકાકાશ નું આટલું સ્વરૂપ લાકડા રૂપ પોતાને કરે. આ મારું જ્ઞેય છે એનું મને જ્ઞાન છે એ રૂપ પોતાને કરે. શું કરે છે એ પોતાને ખબર નથી. ઠીક, પોતે પોતાને શું રૂપે કરે છે એની પણ પોતાને ખબર નથી. ગડબડ ગડબડ કે પાર વિના ની ગડબડ છે. એટલે અનંતી ગડબડ છે એમ કે છે. યોગાકાશનું આટલું ક્ષેત્રફળ છે, 343 ઘન રાજ્યો યોગાકાશનું ક્ષેત્રફળ છે. આ પ્રકારે ગણતરી છે ને એને હું જાણું છું. એ તો ફક્ત મારું જ્ઞાન છે એને જાણવાનું મારું એ જ્ઞાન છે. એ છે કે તું અહીંયા અધ્યવસિત થઈ ગયો છું. યા તને જાણનાર તું રહેતો નથી. એને જાણનારું મારું જ્ઞાન છે થઈ ગયો અધ્યવસિત. આ તો બહુ જબરજસ્ત વાત કરી છે આચાર્ય કે તું ગમે તે ભાવે પરિણમ એમાં તું તમે તારા જ્ઞાનમય સ્વભાવ અનુસરીને એને અનુસરીને જ્ઞાનમય ભાવે રહેશો પરિણમે છો કે જે તે વિષય ઉદયમાં સમક્ષ આવતા તેમાં તન્મય થઈને પરિણમી જાય છો. શું થાય છે આ વાત છે. જો તું તને ભૂલે છે તો કોઈને કોઈ પ્રકારે તું અધ્યવસિત થાય છે અને અધ્યવસિત થાય છે એમાં અનંત પરિભ્રમણ સાજું માટે જાય. એવી રીતે લોકાકાશ અલોકાકાશ એમ બધાવી દીધા. આ રીતે આત્મા અધ્યવસાનથી પોતાનું સર્વરૂપ કરે છે. જગતમાં કોઈ દ્રવ્ય કોઈ ભાવ બાકી રાખતો નથી. જ્યારે જ્યારે એને જે વિકલ્પ આવે છે જ્ઞાનના બહાને કે ઉદયરૂપ આવે ત્યારે ગમે તે બહાને ખરેખર તો એવું જે વિકલ્પરૂપ જ્ઞાન છે એ પણ ઉદય છે એમ તેમ થાય. એ ઉદય સામાન્યમાં જાય છે. સર્વ ઉદય જ છે. અહીંયા ક્ષોભસમનો એ પ્રકાર જ્ઞાનનો ક્ષોભસમ છે ને એ ક્ષોભસમને અનુસરીને થતું જ્ઞાન જ્ઞાનનો પર્યાય કે કર્મજનિત જ્ઞાનનો પર્યાય છે, આત્મજનિત જ્ઞાનનો પર્યાય હતો પછી એમાં ધર્માસ્તી અધર્માસ્તી કાંઈ નું જ્ઞાન કરે કે એમાં કોઈ જીવ જીવ સંબંધી નું જ્ઞાન કરે કે એમાં આત્માનું જ્ઞાન કરે, આત્માનું પોતાના નિજ આત્માનું સ્વભાવનું તો એમાં જ્ઞાન એને થતું નથી, પણ કર્મના ઉદયને અનુસરીને એને મનમાં કોઈ કલ્પના થાય છે કે મારો આત્મા આવો જ્ઞાન સ્વરૂપે છે, એને માને એવી કલ્પના, જીવો આવો એટલે એને કલ્પેલી કલ્પના, જીવો મારો આત્મા જ્ઞાન સ્વરૂપે છે એમ એને કલ્પના થયા કરે, એનું એને વાસ્તવિક જ્ઞાન ઉદયને અનુસરીને થતું નથી, આત્માને અનુસરીને સ્વભાવને અનુસરીને થાય છે, એ જ્ઞાન આ રીતે થતું એ પણ અધ્યક્ષા છે. બીજું કાંઈ
માતા
છે એના જેવું છે કે નહીં, ભરોસો રખાય એના ઉપર, ચાલો એનું કેવું વિશ્વાસ પાત્ર છે, એનું કેવું વિશ્વાસમાં એનું એનામાં વિશ્વાસ આવશે, ચાલો પ્રસંગમાં ઉભા રહ્યો એમ નહીં, જીવ માણસ ભાન ભૂલ્યો છે દારૂ પીને એનો કઈ વિશ્વાસ રહે, કેસનો અર્થ શું છે કે ત્યાં એનું પરિણામ બેકી ગયું છે, કંટ્રોલ વગરનું છે, એવી સ્થિતિમાં બરાબર એને આ તો આટલું તો સાચું કહ્યું કે નહીં, આપણે મધ્યસ્થ થઈ જાઓ એ વાત રહેતી, જ્ઞાન સ્થળ હોવું જોઈએ, પરિસ્થિતિનું તો આખું જ્ઞાન હોવું જોઈએ, ઇન્દ્રિય જ્ઞાન થી આત્મા જણાતો નથી, ઇન્દ્રિય જ્ઞાન થી જણાતો નથી એનો અર્થ થાય કે સાંભળતા જે સમજણ આવે એનાથી આત્માનું જ્ઞાન થતું, વાંચવાથી ઇન્દ્રિય જ્ઞાન છે, જે કાંઈ વિચાર આવે વાંચીને વાંચતા અહીંયા આમ કહે છે, આ શબ્દનો આમ અર્થ થાય છે એનાથી આત્માનું જ્ઞાન થતું નથી એમ કહ્યું. ખરેખર તો એમ ત્યાં તો એમ વાત છે કે આત્માનું એવું સ્વરૂપ જ નથી કે જે પોતે પોતાને ઇન્દ્રિય દ્વારા જાણે, ઇન્દ્રિયના નિમિત્તે જાણે, સાંભળીને પોતે પોતાને જાણે, વાંચીને પોતે પોતાને જાણે, સાક્ષાત ભગવાન બિરાજમાન સમોસરણમાં હોય એને જોઈને પોતાને જાણે, એના દર્શન કરે છે કે નહીં, એથી પોતાને જાણે એવું પોતાનું સ્વરૂપ છે એવો આત્મા જ નથી એમ કહે છે. આત્માનું એવું સ્વરૂપ નથી. જે પદાર્થ જે તત્વ અતિન્દ્રિય જ્ઞાનમય છે એ એવો છે કે આ રીતે પોતાને જાણવા પ્રવર્તે એવું એનું સ્વરૂપમાં છે, જે વસ્તુની મર્યાદામાં નથી એને જીવ એમ માને છે કે હું વાંચી વાંચીને સાંભળી સાંભળીને આત્માને જાણી લઈશ. આપણે ત્યાં તો બીજી ક્રિયા નથી, વાંચનની ક્રિયા, સાંભળવું, વાંચવા વાળા વાંચે રાખે ને સાંભળવા વાળા રાખે, ખૂબ સાંભળો એ છે કે એનાથી જ્ઞાન થતું, પહેલેથી તારા પાયામાં એ વાત સમજણમાં હોવી એમ છે, નહીં સાંભળવા આવી એમ કે કાલ કાલથી નહીં. અરે ભાઈ સમ્યક પ્રકારે તો આજથી તું બંધ કરીને કાલથી હું કરવા ઉધાર વેપાર કરવા જેવો,
તો ઈષ્ટ છે કોઈ ના આવવાને પરાધીન રહે એવું તો અનિષ્ટ છે,
એ આત્માનું સ્વરૂપ જ નથી, એમ છે ખરી કોઈ આત્મા વાંચનાર છે અને કોઈ આત્મા સાંભળનાર છે એવું કોઈ આત્માનું સ્વરૂપ જ નથી એમ છે ખરેખર આવું જ આત્મતત્વ છે એમ કે છે એવું તને સંભળાય એ સાંભળવાનું પણ લક્ષ્ય છૂટીને એવું મારું તત્વ છે એવું અંતર્મુખપણે જોવામાં આવે છે તો એ તને ઉપચાર લાગશે કે આણે આત્મા સાંભળ્યો બાકી તો એને આત્મા સાંભળ્યો પણ નથી ભલે કેનારે કર્યો હોય તો પણ એને તો સાંભળ્યો એનો આ દેવસાનનો વિષય કયું આચાર્ય લીધો છે કે જે તે પ્રકારના સંસારમાં ઉદય આવે છે જે ગતિમાં આવ્યો છે એ ગતિને અનુસરીને બધા ઉદય આવશે ને અહીંયા કઈ નારકનો ઉદય ના આવે તેમ અહીંયા કઈ દેવલોકના ફૂન પણ ખરા થાય મનુષ્ય ગતિમાં મનુષ્યોચિત બધી જેટલી કોઈ ક્રિયા અને ઉદય અને જેટલા કોઈ સંપ્રસંગ હોય તે હોય એને અનુસરીને એકાંત જ્યાં ઉદયને અનુસરીને અધ્યવસિત થયો છે ત્યાં એનું મિથ્યા દ્રષ્ટિકોણ છૂટતો નથી એ તો એક એનું પડખું છે એક આખી સાઈડ છે એક બીજી સાઈડ એવી છે કે જ્યાં આત્માનું જ્ઞાન કરવાનો વિષય છે અને જ્યાં છ દ્રવ્ય નવતત્વ નવતત્વને એનું પ્રરૂપણ કર્યું છે એવા વિષયમાં પણ જો તું અધ્યવસિત રહીશ અહીંયા એ કહેવા માંગે છે છ દ્રવ્યની વાત લીધે જાણવાના વિષયમાં અને પ્રયોજનના વિષયમાં ફક્ત તું અધ્યવસિત રહીને એ બધા વિષયને માત્ર જાણ્યા કરીશ કે હું એને પણ જાણું છું હું એને પણ જાણું છું તો એ જાણવું અધ્યવસિત થઈને બન્યું એમાં અને સંસારના અધ્યવસાન થયા એમાં ને આમાં કાંઈ ફરક રહેતો એ તો બધું એક જ પ્રકાર થઈ ગયો એમાં જે ખરેખર આત્માને અનુસરવા માટેનું કથન હતું કહેવું હતું એને પણ તે બીજા અધ્યવસાનની જેમ એમને જ રાખ્યું તારી ટેવ તે ફેરવી નહીં નથી સારો સંસાર ચાલુ ગયો એ વિષયમાંથી ફરીને આ વિષયમાં આવ્યો તો મને જીત જગ્યાએ કહ્યું કે પહેલાં દુકાને બેઠા બેઠા ચોપડા ફેરવતો હતો કોના ખાતામાં કેટલું લેણું દેણું શું કામ શું સોનું શું ચોપડો જોવે છે ને હવે અહીંયા આવીને આ ચોપડા હાથમાં એને લીધા પહેલામાં એને શું નુકસાન ગયું શું નફો થયો એ જોયે છે ચોપડામાં જોવે છે ત્યારે અહીંયા અધ્યવસ્થિત થઈને આ ચોપડા ફેરવે છે ત્યારે એ ચોપડામાં આ ચોપડામાં કાંઈ ફરક રહેતો એક જ ધંધો છે દુકાન બદલી છે પહેલા કઈ આ ગામના છેડે દુકાન હતી હવે ગામના આ છેડે એને દુકાન શરૂ કરી બાકી કઈ ધંધામાં ફેરફાર કર્યો સમ્યક દ્રષ્ટિ તો પોતાના સ્વરૂપને જાણવાનું ચૂક્યા વગર જેટલું કોઈ જ્ઞાન ઉદયમાં ઉદય જણાય છે કે શાસ્ત્રાદિ સંબંધીનું જ્ઞાન એને જણાય છે એનો ભાવ ખ્યાલમાં આવે છે તો પણ પોતાની પકડને છોડતો નથી હું જ્ઞાનમય છું માત્ર જ્ઞાનમય છું એવો જે સામાન્યનો આવિર્ભાવ છે સામાન્ય જ્ઞાનમય છું અતિન્દ્રિય જ્ઞાનમય છું એ વાતને એ ક્યારે ભૂલતો બાકી બધું એ ઉદયમાં પરમાં ખતવે છે જેટલું કોઈ છે એનાથી બહે છે તે બધું પર છે ને બહે છે એમાં ક્યાંય હું આવતો નિરંતર અનુભવમાં રહે છે યાદદાસમાં એમાં વિષય રહેતો યાદદાસ તો એવી ચીજ છે ક્યારેક યાદ હોય ને ક્યારેક ન યાદ હોય હું અત્યારે ફલાણો છું એ સ્મૃતિમાં રાખવું પડે છે કે વળી ક્યાંક હું મારું નામ ભૂલી જઈશ તો વળી ક્યારેક હું મારું ઘર ભૂલી જઈશ તો વળી ક્યારેક હું મારા બૈરા છોકરાઓ પરિવારને ભૂલી જઈશ તો માટે બરાબર મોઢું યાદ રાખવું બધાનું, વારંવાર પ્રેક્ટિસ કરે છે, ભૂલી ન જાઉં ને એટલે જરાક તમે બરાબર હું ધ્યાનથી યાદ કરી લઉં. ક્યારે એનું ધ્યાન ધરવા એને બેસવું પડતું? બેસે છે ક્યારે ધ્યાન ધરવા? ચાલો રોજ સવારમાં ઉઠીને મારું ધ્યાન ધરું કે હું ફલાણો, હું ફલાણો, હું ફલાણો, હું ફલાણો, હું ભૂલી જાઉં ને, મારા આટલા, મારું આટલું, મારા આટલા, મારું આટલું. કલાક બે કલાક જો પ્રેક્ટિસ કરવી પછી આખો દિવસ ન ભૂલાય એવું ક્યારે કરવું પડ્યું છે? કેટલું સહજ થઈને રહ્યું છે એ આત્માની માન્યતાના પરિણામની શક્તિમાં તાકાત છે કે એની સ્મૃતિ વિસ્મૃતિની એને અપેક્ષા રહેતી. બસ જે શક્તિ ત્યાં કામે લાગી છે પર વિષયમાં, એ શક્તિ જો સ્વ વિષયમાં કામે લાગે છે એટલું જ સહજપણે સાહજિક રીતે એ બધું કાર્ય થયા જ કરે છે. એમાં કાંઈ યાદદાસનો પ્રશ્ન રહેતો એને રસ આવવો જોઈએ. સ્વ સ્વરૂપ સંબંધીનો પણ એને જિજ્ઞાસાનો રસ ન હોય તો પરિણામનો રસ તો આવે ક્યાંથી? પરિણામના રસ પહેલા એને જિજ્ઞાસાનો એક રસ ઉત્પન્ન થાય કે આ કેવો આત્મા છે, જે જગતના શિરોમણી જેવું સિદ્ધપદ છે, જગત શિરોમણી સિદ્ધ છે ને, એવો હું છું તે હું કેવો, એની જિજ્ઞાસા પણ કોઈ જો અપૂર્વ ભાવે ઉત્પન્ન થાય. અને જેમ સામાન્ય જગતના બીજા વિષયોમાં સામાન્ય આશ્ચર્ય અને વિસ્મય થાય છે એટલું પણ આ વિસ્મય એને ન થાય, આશ્ચર્ય ન થાય. જોવે છે ને ભિન્ન ભિન્ન પદાર્થો વિવિધતા જોવે છે ને, એ વિવિધપણામાં પણ એને આશ્ચર્ય અને વિસ્મય થાય છે કે નહીં, કુતૂહલ થાય છે કે નહીં? એથી કોઈ આ તો અપૂર્વ પ્રકારે એનું કુતૂહલ હોવું જોઈએ, એ ન થાય. ઠીક છે, નવરાશ મળે એટલે કઈક જરૂરી છે એવો ખ્યાલ આવ્યો છે કે આ પણ એક કંઈક જરૂરી છે, જરૂરી ચીજ છે. આપણે બને એટલું ત્યાં જાવું, કરવું, સાંભળવું, વિચારવું, બને એટલું કરી શકું, પણ એ કરતા કરતા કાંઈ નંબર લાગી જાય એમ મફતમાં પરમાત્મા મળે એવું નથી. આ તો પરમાત્માને ઉપલબ્ધ કરવાનો વિષય છે. આ તો ભૂલના પ્રકાર કેટલા કેટલા, ક્યાં ક્યાં, કેવા કેવા થાય છે, બંધ છે એ મિથ્યાત્મ, મિથ્યાત્ને બંધ કર્યો છે. મિથ્યાત છે તે ભૂલ છે, એ ભૂલ ક્યાં ક્યાં કેવા કેવા પ્રકારે થાય છે એમાં એ છેતરાય ન જાય એટલા માટે આચાર્યજીએ શાસ્ત્રના વિષયને પણ અધ્યવસાન થાય છે ત્યારે એમાં પણ અધ્યવસાન થાય છે એ વાતને
લક્ષ
કોના તરફ લઈએ છીએ એવી બીજી વાત છે. આના તરફ એટલે કોના તરફ લક્ષ રહે છે એને સૂક્ષ્મ ઉપર લક્ષ થઈ જાય છે. શું આમ કહ્યું, આમ નહીં ને આમ કહ્યું, આમ નહીં ને આમ કહ્યું, ગડબડ કરે છે ને બુદ્ધિની. પર લક્ષમાં તો ગમે તેટલી ગડબડ કરે અને કદાચ એને ઉઘાડ હોય તો એ વાતની ઘડ પણ બેસે, તો પણ એ અધ્યવસિત થઈને બધું કરે છે. આ તો બહુ આચાર જેવું વજન લીધું છે કે આ વાતને એક તું સમજી લે કે જેટલું કોઈ તું સંસારનું કાર્યમાં પ્રવૃત્તિ છે તારી, કે કોઈ શાસ્ત્ર આદિની ધાર્મિક પ્રવૃત્તિ છે તારી, એ કોઈ પ્રવૃત્તિમાં અધ્યવસિત થઈને જો તું કાર્ય કરે છે તો મિથ્યાત્મનો બંધ તેવો ને તેવો થાય છે. એનાથી તું છૂટવાની આશા રાખ, એ વાતમાં કાંઈ માલ નથી. ઘણું વજન છે અધ્યવસાન, એ તું અધ્યવસ્થિત એટલે પોતે પોતાને જેવો છે એવો જ્ઞાનમાં ભાનમાં નહીં રાખીને અન્યથા કલ્પના કરવી, પોતાની બીજી રીતે માન્યતા કરવી, કલ્પિત માન્યતા કરવી, પછી એની અંદર અનેકવિધ અસંખ્ય પ્રકારના વિકલ્પ છે માન્યતાના, તો એ અસંખ્ય પ્રકારના વિકલ્પ છે, એ એનો વિસ્તાર કર્યો અહીંયા વિષયમાં. આમ ઘણું પ્રયોજન છે આ વિષયમાં, એટલે તો આચાર્ય દેવ એનો વિસ્તાર પણ ઘણો કર્યો છે. ફૂટનોટમાં છે ને, અભિપ્રાય સહિત હોય, અભિપ્રાય, અભિપ્રાયમાં જેનું જૂઠાપણ છે, બહુ સ્પષ્ટ વ્યાખ્યા છે એની, જે જે જીવને અભિપ્રાયમાં જ જૂઠાપણ છે, મીઠાપણ છે, એટલે કે ખરેખર પોતે જેવો છે એવો પોતાને પોતા વિશેનો અભિપ્રાય નથી, પણ કાંઈક બીજો છે, કાંઈક પણ બીજો છે, તેને ત્યાં અધ્યવસાન શબ્દ વપરાય છે. પછી એનો અર્થ કર્યો છે, સ્વપરના એકત્વ અભિપ્રાય સહિત, બે પદાર્થના અભિન્નપણાના અભિપ્રાય સહિત જેટલું કોઈ પરિણમન છે, જેટલું કોઈ વિભાવરૂપ પરિણામ છે, એ બધાને અધ્યવસાન કહેવામાં આવે. એટલે એમ કહીને, એમ કહીને એટલું શુભ અને અશુભ બેમાં તો ભેદ પાડે છો અનાદિથી, પણ અધ્યવસાનામાં શું છે એનો વિચાર કદી કર્યો છે? બસ આટલી વાત. શુભ શુભ છે એ ઠીક છે, ચાલો અશુભ તો ન થયું ને શુભ થયું, જાણે અજાણે એને શુભ થતા કાંઈક ઠીક પણ ઊંડે ઊંડે પણ અધ્યવસાનને લઈને આવી જાય, પણ એમાં અધ્યવસાન થયો એ મહાદોષ થયો એ વિષયને કદી વિચાર સુધા વિચારમાં પણ લીધો આ એની પરિસ્થિતિ છે. એટલે આચાર્ય એ વાત ઉપસાવી છે. પછી એમાં એના જુદા જુદા દ્રષ્ટાંત લીધા કે જ્યાં એ પાંચ મહાવ્રતને અંગીકાર કરે છે ત્યાં એ હું માને છે, હું મુનિ છું, અહિંસા પાળનારો છું, મુનિ છું, હું સર્વ સાવધ યોગને છોડનારો, હું મુનિ છું, સર્વથા નિષ્પરિગ્રહી છું. એમાં અધ્યવસાન શું થયું એ ખબર પડી? જો એ ખબર ન રહી તો એના અભિપ્રાયમાં શું છે ને શું નથી એનું એને જ્ઞાન રહેતું નથી. હું તો એ જ્ઞાનમય આત્મા છું, હું સંસારી નથી, ગૃહસ્થ નથી, શ્રાવકે નથી, મુનિ નથી, ત્યાગી નથી, ને ગૃહસ્થી નથી, કાંઈ નથી, હું એક આત્મા છું એમ અભિપ્રાયમાં આવું જોઈએ. હું ફલાણો છું એને કર્મજનિત પર્યાય પોતાનું સ્વરૂપ માન્યું, એ જ અધ્યક્ષાન. એ અધ્યક્ષાનમાં એક આવો પ્રકાર ઉત્પન્ન થાય છે કે છ દ્રવ્યનું જ્ઞાન કરતા અને છ દ્રવ્યના પેટાભેદોથી ભેદ પ્રભેદથી એનું જ્ઞાન કરતા એને હું જાણું છું એટલું રહે છે, એનો હું જાણનાર છું એટલું રહે છે, પણ હું આત્માનો જાણનાર છું એવું એમાં આવતું નથી. ત્યારે એને પર સાથે હું એકત્વ કર્યો અને એવો જાણનાર તે હું એવો પોતાનો અભિપ્રાય રાખીને એને જાણ્યું. ત્યાં એ જગતના સર્વ દ્રવ્યોને એ પોતા રૂપ કરે છે, કોઈ એવું દ્રવ્ય છે કે જેને એ બાકી રાખતો અધ્યવસાન છે તે અજ્ઞાન રૂપ છે, તેથી તેને પોતાનું પરમાર્થ સ્વરૂપ ન જાણવું, એને પોતાનું સ્વરૂપ જાણવું નહીં. ભાવ થાય ત્યારે એને એવું જ્ઞાન છે કે જ્ઞાન છે એવો વિચાર નથી આવતો. પાપ થી બચીને પુણ્યમાં આવે છે એટલું એને ખ્યાલ આવે છે. જાણપણું થાય છે તો એટલું થાય છે કે પાપ ન થયું ને પુણ્ય થયું. પણ અજ્ઞાન મટીને જ્ઞાન થયું એ વિષયને એ સ્પષ્ટ નથી. એમાં એમ કહેવું છે કે એની જે વિચારધારા છે એ વિચારધારામાં એની પ્રધાનતા આ જગ્યાએ હોવી ઘટે છે. એના બદલે જીવને શું થાય છે, તીવ્ર કષાય ને મંદ કષાય, તીવ્ર કષાય ને મંદ કષાય, એ બે વચ્ચે એને તરજોડ ચાલે છે. અને એ અશુભથી બચીને બહુ બહુ તો શુભમાં આવવા ચાહે છે, ક્યારે તો અશુભમાં પણ એ રહેવા ચાહે છે. કેમ કે અજ્ઞાનમાં તો ક્યારે એને શું ગમશે એનો કાંઈ મેળ રહેતો નથી. એને એની ગંભીરતા સમજાતી નથી. આચાર્ય દેવ અહીંયા એ વાત વધારે સ્પષ્ટ કરવા માંગે છે. ભાઈ અધ્યવસાન છે એ મોટું મહાપાપ છે, સર્વ પાપોનું મૂળ પણ એ છે. અને એ વિષયમાં જો તારું ધ્યાન નહીં હોય, એની ગંભીરતા તને નહીં સમજાય, તો જેટલું કાંઈ પણ તું કરીશ, પછી જપ તપ શાસ્ત્ર જ્ઞાન બધું એમ આવી જાય છે, એ બધું તારું સંસાર પરિભ્રમણ અર્થે થશે. છૂટવા અર્થે નહીં પણ બંધાવા અર્થે થશે. એ ખરેખર સાધકપણું નથી પણ તે જ બાધકપણું થઈને રહેશે, સિવાય એમાં બીજું કાંઈ થવાનો અવકાશ નથી. એમ કહેવાય. તેથી તેને પોતાનું પરમાર્થ સ્વરૂપ જાણવું એ અધ્યવસાન છે, અજ્ઞાન રૂપ છે. એને ક્યારેય પણ પોતાનું સ્વરૂપ જાણવા જેવું નથી. તે અધ્યવસાન થી જ આત્મા પોતાને અનેક અવસ્થા રૂપે કરે છે, અર્થાત પોતાનામાં તેમનામાં પોતાપણું માનીને પ્રવર્તે. અધ્યવસિત ભાવરૂપ મારું સ્વરૂપ છે, હું એવો જ છું, એમ એ સ્વરૂપ જ્ઞાનના અભાવમાં માનીને જ પ્રવર્તે છે. પછી કેટલે હદે પ્રવર્તે છે એની કોઈ મર્યાદા રહેતી નથી, અમર્યાદ પણ જાય છે. કેમ અજ્ઞાનનું ફળ નિગોજ કહ્યું છે, એનું આ કારણ છે કે પોતાનું જેવું સ્વરૂપ છે એની તો એ નાસ્તી કરી રહ્યો છે. પ્રતિ સમય ઘણા બળથી એ રીતે જ પ્રણવી રહ્યો છે કે હું નહીં, હું નહીં, હું નહીં, હું નહીં, હું નહીં, બસ એના પ્રમાણે જાય છે. આ વિષયમાં આચાર્યનું વજન છે કહેવામાં. ભાઈ તે શુભ ભાવ કર્યા કે અશુભ ભાવ કર્યા એની અમે ક્યાંય ગણતરીને હિસાબ કરતા નથી. તે અહિંસા પાળી, સત્ય મહાવ્રત પાળ્યું એ વગેરે અમે કાંઈ નહીં જોઈએ. અધ્યવસાન કર્યું છે કે નથી કર્યું એના ઉપર અમે જોઈએ, તારા અભિપ્રાયને પકડીએ છીએ. દુનિયામાં પણ એ જ વ્યવહાર છે કે કોઈ જીવ અભિપ્રાયમાં જુદું રાખે, નુકસાન કરવાનો ઈરાદો રાખે, મીઠું મીઠું બોલીને છેતરે, તો જેને અભિપ્રાયનો ખ્યાલ આવી જાય છે છિત્રા તો એમ છે કે અભિપ્રાયને પહેલા પકડવામાં આવે છે. અભિપ્રાય શું પડે છે પહેલી બાજુ, ભાઈ તમારો મત શું પડ્યો આમાં, પછી આપણે આગળ ચાલીએ. એમ અહીંયા કે છે કે તારો મત આત્મામાં પડે છે કે આત્મા સિવાય બીજે ક્યાંય હું એવો તારો મત પડે છે, બસ આ આખા પરિણામના દૂર આના આધારે ચાલે છે. તમામ પરિણામનો વિકાસ થવો કે મૂંઢાઈ જવો એનો આધાર તારો અભિપ્રાય છે. એના ઉપર આચાર્ય વિશેષ વિસ્તાર કર્યો છે.